સમજોણે પાછળ. અને એ કેવા છે કે આ બાળકો ટૂંકી ચડ્ડી, ટૂંકું ખમ્મીશ, પછી પીટી હોય ભાઈ શનિવાર દાડે સવારમાં, એટલે બિચારા ચડ્ડી ને ખમ્મીશ જ પહેરી લાવવું પડે. એટલે ટૂંકી ચડ્ડી, ટૂંકું ખમ્મીશ અને ધૂપ, પગમાં ચંપલે ના હોય ગામડાના બાળકોમાં, એટલે ધૂળ ભર્યા અડવા પગ તો અર્ધનગ્ન છાત્રો એ મુજને વિચારમાં મૂકી દીધો. તો તારી ક્યાં ખુલ્લા નગ્ન કુસુમ ને ફૂલ જ બાળકો ખુલ્લા ફરે છે. અને ક્યાં હું નકશીશ ઢોકેલો, ઠેર થી ઠેર ઢંગી ગયો છું, શું ઠંડી મુજ પર વધુ તરને બાળક પર ઓછો હલ્લો. શું મારા પર ટાળ વધારે પડે છે અને છોકરા પર ઓછી પડે છે? કે ના ના, એ તો મનનું કારણ. એક વખતે અકબરે બિરબલને પૂછ્યું કે બિરબલ આ ઠંડી કેટલી પડે છે? ઠંડી કે હા જોર સાહેબ, 10 શેર, 5 શેર, 2.5 શેર, 2 મુઠ્ઠી. હું તને પૂછું છું આ ઠંડી કેટલી પડે છે કે એનો જવાબ આપું છું? ખસ્યું નથી ને, ના ઠેકાણે છે મારું તો. હું તને પૂછું છું કે આ ઠંડી કેટલી પડે છે કે એનો જવાબ આપું છું કે 10 શેર, 5 શેર, 2.5 શેર, 2 મુઠ્ઠી? કે મને સમજાવીને સમજાવીશ. આવો શિયાળાનો દાડો ભાઈ, અને સખત ઠાર પડે અને મળસ કે 4 વાગે બિરબલ તો ઉઠ્યો અને આવ્યો રાજા પાસે, કકબર પાસે. મહારાજ ચાલો કઈ ઠંડી નું માપ બતાવું. દાદા ભાઈ મને બહુ ઠાર ના, મને આવે ચાલો ઉભા થઈ જાઓ. રાજાને ઉઠાડ્યા, ગરમ કપડા બરાબર પહેર્યા, બરાબર માથે બરાબર ટોપી બોપી ગરમ શાલ બાલ ઓઢી ચાલો આવે. એક શેઠિયાને ઘેર લઈ ગયો. પેલા શેઠિયાએ 10 શેર નું ગાદલું ઓઢેલું તો એ અંદર આમ 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 થાય કે જો મહારાજ અહીંયા 10 શેર ઠાર પડે છે. પછી આપણા જેવા એક મધ્યમ વર્ગ ની ઘેર લઈ ગયો, એને 5 શેર ની રજાઈ ઓઢેલી બિચારાએ, તો એમ આમ થાય કે જો મહારાજ અહીંયા 5 શેર ટાળ પડે છે. એક મજૂર ને ઘેર લઈ ગયો ઝુંપડીમાં, એને 2.5 શેર નું ચાદરું આવું ઓઢીને એમ પડે રહી ગયો આમ કે જો મહારાજ અહીંયા 2.5 શેર ટાળ પડે છે. અને ફૂટપાથ પર એક ભિખારી 2 મુઠ્ઠી વાળીને આમ સુઈ ગયેલો કે જો અહીંયા 2 મુઠ્ઠી જ ટાળ પડે છે. ટાળ સરખી છે પણ છતાંય પેલા ને આટલું ઓળું પડે છે. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ શું ઠંડી મુજ પર વધુ તર અને બાળક પર ઓછો હલ્લો? કે ના ના, એ તો મનનું કારણ. આ મનનું જ કારણ છે. હા, સરખી ઠંડી સગડે છે, જે જેટલી માને તેને તેટ તેટલી વળગે છે. જેટલી માનો એટલી તમને વળગે. ત્યારે મને બીજો વિચાર આવ્યો કે સરખી ઠંડી પણ મનને કારણ ઓછી વધતી થતી હોય તો ઊંચ નીચ ને ગરીબ તવંગર એ શું મનનું કારણ નહી? કે આ ઊંચ છે, આ નીચ છે, આ ગરીબ છે, આ તવંગર છે, એ શું મનનું કારણ નથી? મનથી મોટા અને મનથી નાના સુખ દુઃખ સગડું મનથી થાય. મનનું કારણ જો પકડે તો દુનિયાનું દુઃખ ઓછું થાય. એક વખત મનનું કારણ પકડી લો તો બધું દુઃખ ચાલ્યું જશે. આ સુખ દુઃખનું કારણ મન છે. અને મનને પ્રભુના સ્મરણમાં, સત્કાર્યમાં, સેવાના કાર્યમાં એવું રત રાખો કે બીજો વિચાર કરવાની અને તક ન મળે. જેને મન વશ કર્યું, કાલે વાત આવી ગઈ કે જેને મન જીત્યું છે અને જગતને જીત્યું છે. સંતો 7 બાદશાહના બાદશાહ કેમ કહેવાય છે? કારણ કે એમને જગત મન જીત્યું છે. મન જીત્યું એને જગત જીત્યું. હા, માટે ભગવાન વિઠોબા માને સમજણ પાડે છે કે આ બધા સુખ દુઃખ નું કારણ મન છે. અને મનને વશ કરવા માટે એને ઠોકર મારવી પડે. ક્રિકેટ રમનારને ખબર છે કે દડો આમ સડસડાટ જતો હોય તો એ દડાને કેવી રીતે પકડવો? જો આમ પકડવા જાય ને તો ગુલાટ ખાઈ જાય અને દડો આગળ જતો રહે. પણ એને પહેલી એની ગતિને અવરોધ કરવો પડે, એને લાત મારવી પડે, એને અટકાવવો પડે અને પછી નીચો લેવી દેવાય. દોડ્યો જતો હોય દડો દડાને, રોક્યો ન રોકાય કદી પ્રમાણે, એને તમે ઠોકર ઠીક મારો તો તે કદી બંધ પડે બિચારો. એને ઠોકર મારવી પડે તેવી રીતે અંતરયાત્મારું, આપણું મન પણ એવું જ છે, સદાય નીચ પંથે જનારું પાણી જેવું છે. જે બાજુ ધાડ હોય ને એ બાજુ પાણી જાય, ત્યાં મન હંમેશા નીચા પંથમાં જતું રહે. તેને તમે જો અનુકૂળ થાશો તો ખેલમાં આખર ખોટ ખાશો. એટલે મનને વશ નહીં થવાનું, આપણે મનને વશ કરી દેવાનું તો એ મિત્રની માફક આપણું કામ કરશે. એટલે જ ભગવાને ગાયું કે આત્મનિ હોય આત્મનો બંધુ, રાત્નિ વરિપુરાત્મનઃ. અર્જુને કહ્યું બે મોઢે બોલો છો, એક વખત એને દુશ્મન કહો છો ને એક વખત એને મિત્ર કહો છો. તો ભગવાને કહ્યું જો આ રીતે એ મિત્ર છે અને આ રીતે એ દુશ્મન છે. ભગવાન વિઠોબામાં રૂકમાંબાને સમજાવી રહ્યા છે કે દાસ એ ભક્તિ આવી છે કે હું પ્રભુનો દાસ. એ દેહ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે દાસ ભક્તિ કરવાની, અને દાસ ભક્તિ થી ધીમે ધીમે જીવ ભાવ આવે અને પછી એમાંથી આત્મભાવ આવે અને આપણો મોક્ષ થઈ જાય. ભગવાન કે છે કે આઠમી ભક્તિ સખ્ય ભક્તિ. સખ્ય સદા હરિનું અને આત્મનિવેદન, તે છેલ્લા પ્રકારની ભક્તિ. હંમેશા હરિનું જ મારો સખ્ય, સખ્ય એટલે મિત્ર, એને સખા ભક્તિ કે છે. અર્જુનની એ સખ્ય ભક્તિ હતી ભગવાનને, એને મિત્ર તરીકે, ભગવાનને કોઈ પણ સગા તરીકે મિત્ર તરીકે પણ તમે એને ભજો. જો ખ્રિસ્તીઓ એને ફાધર પિતા તરીકે ભજે છે, શાક્તો એને માતા તરીકે ભજે છે, કેટલાક એમને સ્વામી તરીકે ભજે છે, તો એક ભાઈ સુફી પંત છે એને પ્રિયતમા તરીકે ભજે છે કે એને પ્રિયતમા માનીએ સનમ, તો એ સનમ કહીશું એ વધારે એના તરફ પ્રેમ થશે. એટલે કોઈ પણ રીતે પણ એને તમે પ્રેમ રાખીને ભજો તો જ તમારું એ થશે. આ સખ્ય ભક્તિ છે. અર્જુને ભગવાનની સખા ભક્તિ કરી હતી. મિત્ર ને મિત્ર વગર ગમે નહી, પિક્ચર જોવા જવું છે ભાઈ, પણ ભાઈબંધ દોસ્તાર સાથે હોય તો મજા આવે. જમવા બેઠા હોય ને બે દોસ્તો જોડે હોય તો આ મજા આવે. તેમ ભગવાન સિવાય બીજા કોઈ કાર્યમાં એને આનંદ ના આવે તારે એની સખ્ય ભક્તિ કહેવાય. પ્રભુ સિવાય ગમે જ ના એને, જેમ મિત્ર ના હોય તો એને ગમે નહીં, તેમ પ્રભુના વિયોગથી એને પણ દુઃખ થાય અને પોતાનું કામ કરતું પણ અટકી જાય. પેલા કવિએ ગાયું છે, હું તો ઢોલે રમું ને હરીશા ભળે રે, મારા દાદી આ પડી પડી જાય. હું તો ઢોલે રમું ને હરીશા ભળે રે, ભલે ને ઢોલ વગાડતો હોય પણ મારા પ્રભુનું સ્મરણ થાય એટલે હાથ અટકી જાય. હું તો ભોજન કરું ને હરીશા ભળે રે, મારા ભોજનિયા ઠરી ઠરી જાય. હું તો ઢોલે રમું ને હરીશા ભળે રે. ભગવાનનું સ્મરણ કરતા આપણું કાર્ય અટકી જાય ત્યારે એને સખા ભક્તિ કહેવાય. મિત્રની યાદ આવે એટલે બધું ભૂલીએ, કેટલા વખતથી મળ્યો નથી, અને એ મિત્રને સર્વ સમર્પણ કરી દેવાનું. આપણે ઘેર વરો છે, જાન આવવાની છે, ગામમાં આપણે 2000 માણસની રસોઈ કરાવી છે, ભાઈ બંદોસ્તાનો સ્થાપી દઈએ, એક દોસ્ત રસોડા પણ તું ભરે અને તું જે કરે તે બરાબર સાચો છે, તો ભાઈબંધ પણ દગો નથી કરતો અને આપણું રસોડું દીપાવે છે, કેમ કરીને બધાને અન્ન પહોંચી વળે, આપણું સારું દેખાય એવું કરે છે, તો ભગવાનને સોંપી દો ને. એનું નામ સખા ભક્તિ. ભગવાનને પોતાનું સર્વ સમર્પણ કરી દેવું, સોંપી દેવું, એને સખા ભક્તિ કહેવાય. તો ભગવાન કોઈ દિવસ બગાડે નહીં. જો અર્જુને રથનો અછોડા ભગવાનને સોંપી દીધા, જો એની આ સખા ભક્તિ કહેવાય. બે જ જણે પોતાના રથના અથવા ગાળાના અછોડા ભગવાનને સોંપ્યા, એક બોડાણાએ અને બીજો અર્જુને, તો બંનેનો ભગવાને કલ્યાણ કરી નાખ્યું. પેલો બોડાણા વૃદ્ધ થયો, ભગવાને કહ્યું કે ભગત તારાથી ચલાતું નથી, મારે તારે ઘેર આવવું છે. બોલ્યો કે ના વિશા, મારી જે રૂકડા તમે આવો છો, હું તો ગરીબ માણસ, નાનું તું મારું ઘર અને તમને લઈને કઈ લફડું પાછું બેસાડજો, કેવો ભગત છે આ, ભગવાનની સાથે કેવી વાત કરે છે કે તમને વળી ઘેર કઈ લઈ જવું પાછો, લોકો દર્શન, મારા ઘર નાનું છે ભાઈ સાહેબ અને તમને નહીં ફાવે, કે ના મારે તારી ઘેર જ આવવું છે. ભગવાન પણ કેવા, જા ગાળું ગમે ત્યાંથી માગી લાય. દર વર્ષે જાય બિચારો, એટલે આજુબાજુના ગામના લોકો એને ઓળખે. કોઈ હાવ જૂનું ને ભાગનું ગાળું આપ્યું, સાવ ઘરડા અશક્ત એવા બળદિયા આપ્યા, ગાડું જોડીને બોડાણું આવ્યો રાતના. પૂજારીઓ તાળા મારી અને પોતાની ઘેર ગયા છે. જબ ઉડાણો આવ્યો એટલે તાળા ઊંચી, એ તાળા તૂટી ગયા. ભગવાન બહાર આવ્યા કે શું છે, કે આવો બેસાડી દે. ભગવાનને ગાળામાં બેસાડ્યા. પેલા ભગતે ગાળું વાંચ્યું, નચકારા મારે છે, એ બહુ એ પૂછડા આંબળે છે, પોરાણાના ગોદામાં બળદિયા ચાલે કેવી રીતે, બહુ ઘરડા છે, અશક્ત છે, અને ગાળું કચૂર કચૂર બોલે છે, પેલી પુંબડીઓ એને પૂરી જ નથી, એટલે બુઢાણો તો ચાલ્યો. અડધી રાત થઈ, બે વાગ્યા, ચાર વાગ્યા, મળસ્કું થવા આવ્યું, પણ દ્વારકાની ભાગોળ દેખાતી નથી. હજુ તો ગામમાં જ ગાળું ફરે છે, બજારમાં જ. ભગવાને જાણ્યું કે આ ભગત જો કોઈ ગુગડી જાગી ગયો અને ખબર પડી કે આ ભગવાનને લઈ આવ્યા છે, તો બોડાણાને મારી મારીને મણનો છસેર કરી નાખે બિચારાને. આવી રીતે છે. પણ બોડાણું કહેવાય, એટલે ભગવાને જાણ્યું કે ભગત હવે તમે થાક્યા લાગો છો, લાવો હું લઈ લઉં. નોન પૈસા થાકી ગયો આ વખત તો નાનો તારે. ભગવાનને અછોડા સ્વામી લીધા. જો મજાની વાત તો કેવી આવી, કે અછોડા સ્વામી પછી એ ગાળામાં આવ્યો ને, એની પછેડી ઓળીને ઊંઘી ગયો, ઘસ ઘસાટ ઊંઘી ગયો. બોલો, અહીંયા ઊંઘવાનો સમય હતો એનો? એ ચોરી કરવા આવ્યો, સૌકારી કરવા આવ્યો છે. ભગવાનની ચોરી કરીને જાય છે, ચાર પાંચ મળસ્કાના વાગી ગયા છે, ગુગડી જાગી જાય તો મારી મારી નાખે, અને બિચારાને આટલો બધો માથા પર ભય છે, છતાંય બોડાનો ઘસઘસાટ ઊંઘે છે. સાથી અછોડા ભગવાનને સાંપી દીધા છે. આપણું ગાળું ભાઈ બોડાણા જેવું જ છે, એ ભાગનું ગાળું, એ અશક્ત બળવિયા. એક વખત અછોડા ભગવાનને સાંપી દો, જો પછી ઘસઘસાટ ઊંઘી જાઓ છો કે નહીં. ઘસઘસાટ કોણ ઊંઘી શકે? એ ભાઈ, મેં તો રહોડું મારા ભાઈબંધને આપી દીધું, એટલે એ જે કરે તે, એટલે એને એ ચિંતા જ ના રહે. તેમાં સંસારનો ભાર પણ પ્રભુને સોંપી દો. ભગવાન તો કહે છે, હું તો તારો ભાર લેવા જ બેઠો છું. પણ આપણે એવા છે ને, જયારે ભગવાનને નમસ્કાર કરીએ છીએ ને, ત્યારે માથા પરનો ભાર નીચે પડી જાય છે એના ચરણમાં. પણ પછી પાછા ઊંચું કરીને લઈને પાછા માથે મૂકીએ છીએ. ભગવાન કહે, રહેવા દેલા તારો ભાર, કે મારે ભાર મારી પાસે છો રહ્યો. એમાં ભગવાન શું કરે ભાઈ? ભગવાન તો કેવા છે, દૂરીકૃત નત ભારમ રંગારંગ કરમ જય 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 ગુરુદેવ. દૂરીકૃત નત ભારમ, જે નમે છે એના ભારને એ દૂર કરનારા છે. માટે જો માથા પરનો બોજો હળવો કરવો હોય તો ભગવાનની પાસે મૂકી દો ને, એટલે એની મેરે બોજો હળવો થઈ જશે. પેલા બોડાણાએ જ્યાં ભગવાનને અછોડા સાંપી દીધા, એટલે બધો નિર્ભય બની ગયો. બાકી એના માથા પર કેવો ભય છે, કોઈ જાગી જાય ને જાણી જાય તો એને મારે, કારણ કે એમ તો ચોરી કરવા આવ્યો છે, ભગવાનની ચોરી કરી જાય છે. પણ છતાં ઘસઘસાટ ઊંઘી ગયો, કારણ કે અછોડા ભગવાનને સાંપી દીધા. સખ્ય ભક્તિ કહેવાય. એક વખત ભગવાનને સોંપી દો, જો સંસારનું ગાળું કેવું ચાલે છે. પણ આપણું મમત્વ આપણે છોડતા નથી. બીજું સોંપ્યું અર્જુન, જો મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ યુદ્ધ કરવા માટે આવ્યા, દુર્યોધનને આશા હતી કે દાદા યુદ્ધ કરવા જાય છે, એટલે આજે કાં તો અર્જુનને, કાં તો ભીમને, કાં તો યુધિષ્ઠિરને, પણ એકાદ જણને આજે મારીને જ આવશે, એટલે એને આનંદ છે. ભીષ્મ પિતામહ આવી પહોંચ્યા યુદ્ધભૂમિમાં. પાંડવો પ્રત્યે કુણી લાગણી છે, પણ છતાંય અન્ન પેદાનું ખાધું છે, એટલે શું થાય, એટલે લડે છે. પણ ભીષ્મ પિતામહે આજે કોઈને માર્યો ના, આખો દિવસ નકામો ગયો. સાંજ પડી, યુદ્ધ બંધ થયું, વિરામ પામ્યું, એટલે પોતપોતાની છાવણીમાં જવા લાગ્યા. ભીષ્મ પિતામહ પોતાની છાવણીમાં આવીને જ્યાં પોતાનું બખ્તર જે એમ ઉતારી રહ્યા છે, દુર્યોધનને ખબર પડી આજનો દિવસ નકામો ગયો, કોઈને માર્યા નહીં. ક્રોધ ચડ્યો દુર્યોધનને, આવી પહોંચ્યો દાદા પાસે. દાદા, મારું ખાઈને મારું જ ખોદ્યું, તમારા પર તો મને કેવી કેવી આશા હતી કે આજે ભીષ્મ પિતામહ મારા દાદા જાય છે, આ તો આજે કાં તો અર્જુનને મારી નાખશે, કાં તો ભીમને મારી નાખશે, કાં તો યુધિષ્ઠિરને મારી નાખશે, તેને બદલે આજે કોઈને તમે ના માર્યો, આજનો મારો દિવસ નકામો ગયો, તમને શું કહેવું દાદા, તમે નિમક હરામ છો. અને ભીષ્મને ક્રોધ ચડ્યો, તમે મારું ખાધું અને મને જ ખોધ્યું.